આચાર્ય ભગવાનની અમનાયમાં અમૃતિન્દ્ર આચાર્ય ભગવાનની પરંપરા ભાષણ પરમ કૃપાળુપ જે ગુરુદેવશ્રીનો મંગલ યોગ ભરત ક્ષેત્રના અત્યંત આસન ભવ્ય જીવને થયો તેનું કારણ ભાવિ શંકર પુરુષ જયારે વિહાર કરે છે એક ક્ષેત્રથી બીજે ક્ષેત્ર જાય છે ત્યારે પાત્ર જીવોનો સમુદાય સાથે ને સાથે ચાલતો હોય છે. એવી રીતે પૂજ્ય ગુરુદેવજીના શાસનકાળમાં આ જે યોગ મહિનો છે તે અત્યંત અદભુત અલૌકિક અસ્મરણીય અવિસ્મરણીય અને એક એવો યોગ મહિનો છે કે જેની અંદરમાં બધા જીવોને પોતાના ભગવાન હાથમાં ખડો થઈ ગયો. ગુરુદેવજીના પરિવર્તન પહેલાનો વિચાર કરવામાં આવે તો જૈન શાસન તો હતું પણ જૈન શાસનની અંદરમાં આત્મા ન હતું, વ્રતવત વ્રત લેવલ હતું, પુણ્યથી ધર્મ અને પાપથી અધર્મ એવી પરિભાષાઓ જ્યાં સુધી ચાલતી હતી એને સમગ્ર રીતે જમીન દોષ કરીને શુદ્ધાત્માની અનુભૂતિ તે ધર્મ અને પાપ પુણ્યના પરિણામથી થતા ફળો કે અધર્મ એવી સ્પષ્ટ વ્યાખ્યા કરીને પાપ અને પુણ્યને એક કોટીમાં રાખીને અને આત્માના અનુભવને ધર્મની કોટીમાં રાખીને જે ગુરુદેવથી જે પરિજ્ઞાન કરેલું છે તે અદભુતમાં અદભુત અને અલૌકિક છે. પૂજ્ય ગુરુદેવશ્રીના મળવાથી જગતના જીવોને માવેર શાસન શ્રી જીવન થઈ પૂજ્ય ગુરુદેવશ્રી આ સુધારનું વરદાન બનીને આવ્યા અને એ વરદાન બનીને સુધાર્થમાંને હથેળીમાં બતાવીને જે ઉપકાર કર્યો છે તે શબ્દોની અંદરમાં ભાષાની અંદરમાં ગુણગાતા ગાઈ શકાય તેવી નથી. પૂજ્ય ગુરુદેવશ્રીનો અનંત ઉપકાર માનતા ગુરુદેવશ્રી આપણને જે માર્ગ બતાવ્યો છે એવી રીતે અત્યારે આપણે નવમી દસમી ગાથાની અંદરમાં નિશ્ચયશ્રુત કેવડી અને વ્યવહારશ્રુત કેવડીની પરિભાષા સાંભળીએ છીએ. વ્યવહારની અંદરમાં શું લીધું કે જે જ્ઞાન જ્ઞેયને જાણે છે તે જ્ઞેયનું જ્ઞાન નથી, તે જ્ઞાન આત્માનું છે. તો જ્ઞાન તે આત્મા એટલો વ્યવહાર, બસ આનાથી આગળ બીજો કોઈ વ્યવહાર નથી. આનાથી આગળ જે છે એ બધો વ્યવહાર આ ભાષની ચર્ચાઓ છે. આપણે અત્યાર સુધી વ્યવહારની અંદરમાં સંસારિક પ્રવૃત્તિઓ, દેવશાસ્ત્ર ગુરુની સમર્પણતા, શાસ્ત્ર સ્વાધ્યાય એ બધું વ્યવહારની અંદરમાં ગણીએ છીએ, પણ એવું નથી. એ બધા ખૂબ ભાવો છે. પૂજ્ય ગુરુદેવશ્રી આ દ્રષ્ટિના નિદાનની અંદરમાં એક બોલ કહે છે કે જેવી રીતે કોઈ વીરરસનું નિમિત્ત હોય, કોઈ રાજરસનું નિમિત્ત હોય, કોઈ કામરસનું નિમિત્ત હોય, એવી રીતે દેવશાસ્ત્ર ગુરુ શાંત રસનું નિમિત્ત છે. પણ છે નિમિત્ત, નિમિત્તથી હટીને તે પોતાના ઉપાદાન તરફ આવે છે અને પોતાના ત્રિકાળ ઉપાદાનની સમૂહ લક્ષ કરીને ક્ષણિક ઉપાદાન ઉપરથી દ્રષ્ટિ હટાવીને જગતની અંદરમાં મારું કોઈ નિમિત્ત નથી એવી જે દ્રષ્ટિ કરે છે તેને નૈમિત્તિક ભાવ ઉત્પન્ન ન થતા ઉપાદાનની અંદરમાં હું શુદ્ધાત્મા છું એવો વિશ્વાસ આવતા આત્માની અનુભૂતિ થઈ. તો માર્ગની સરળતા કેવી છે? જ્યાં સુધી જગતમાં મારું કોઈ નિમિત્ત છે ત્યાં સુધી નૈમિત્તિક ભાવનો જન્મ થાય છે. આ વિશ્વની અંદરમાં મારું કોઈ નિમિત્ત જ નથી, મારું કોઈ કરતા જ નથી, કોઈનો હું કરતા જ નથી એવી સમજણ કરીને સ્વભાવ ઉપર આવતા સ્વભાવની અનુભૂતિ સહજ માત્રમાં થઈ જાય. ઉપાદાન ઉપર આવે તો પર્યાય ક્ષણિક ઉપાદાન અને દ્રવ્ય શિખાળ ઉપાદાન. ક્ષણિક ઉપાદાન સમજે છે કે ક્ષણિક ઉપાદાન એક સમયનું ચક્રવર્તી છે. એ ચક્રવર્તીને કોઈના આધાર નથી, કોઈનું અવલંબન નથી, કોઈના કારણે નથી, પોતે સ્વયં પોતાના સત્કારથી પરિણમી રહી છે. એવી પર્યાયની વ્યવસ્થા સમજાય છે તો પરિણામને દ્રવ્ય તરફ વાળવા છે, પરિણામને સ્વભાવ તરફ લઈ જવો છે, સ્વભાવ સન્મુખ કરવો છે, એવો અભિપ્રાય મટી જાય છે. અને જ્યારે એવો અભિપ્રાય મટી જાય છે ત્યારે દ્રવ્યની દ્રષ્ટિ નિયમથી હોય છે એવો સિદ્ધાંત છે, એવી વ્યવસ્થા છે. કારણ કે જે પરિણામ સુધાત્માની સમૂહ જોવે છે એ પરિણામ એમ કે છે કે હું નિષ્ક્રિય ચૈતન્ય માત્ર વસ્તુ છું. પરિણામનો જય ઘોષ હું નિષ્ક્રિય ચૈતન્ય માત્ર વસ્તુ છું એવો જય ઘોષ છે. કે પરિણામ પોતાને પરિણામ ભાવે નથી જોતા, પરિણામ પોતાને દ્રવ્ય ભાવે જોઈએ. એ દ્રવ્ય ભાવે જોવું એનું નામ સર્વસમર્પણતા છે. એ સર્વસમર્પણતાની અંદરમાં આત્માની અનુભૂતિ સહજ હોય છે. જ્ઞાન તે આત્મા એ વ્યવહાર પર નિશ્ચય છું કે જ્ઞાન પર્યાયની અંદરમાં જ્ઞાન પર્યાયનું જ્ઞાન થાય છે એ જ્ઞાન પર્યાયનું નિશ્ચય છે. જ્ઞાન તે આત્મા એ ભેદ પડે તે માટે એ વ્યવહાર છે. જ્ઞાન તે આત્મા એટલે જ્ઞાન આત્મામાં નથી. જ્ઞાન પર્યાયની અંદરમાં જ્ઞાન પર્યાયનું જ્ઞાન થાય છે એ જ્ઞાન પર્યાયનું નિશ્ચય. એટલે પર્યાયનો નિશ્ચય છે કે પર્યાયમાં પર્યાયનું જ્ઞાન. એટલે જ્યારે જ્ઞાનની અંદરમાં જ્ઞાયકની અનુભૂતિ હોય છે, અભેદ અનુભૂતિ હોય છે, ત્યારે ભેદ નથી પડતો. ભેદ નથી પડતો એટલે જે કાંઈ છે એ આખો આત્મા છે. વાસ્તવિકતાથી જોવામાં આવે તો જ્ઞાનની અંદરમાં જ્ઞાયક આવતો નથી, જ્ઞાયકનું સામર્થ્ય આવે છે. એ જ્ઞાન પોતાથી, પોતાની સામર્થ્યથી, પોતાના વૈભવથી, પોતાના સંસ્કારથી, પોતાના જ્ઞાયકને રચીને એક જ્ઞાયકનો અનુભવ કરે છે. પણ એમ છતાં ભેદ વિકલ્પ નહીં હોવાને કારણે એ આત્મા છે એમ કહેવામાં આવે છે. આવી અદભુત વાત જે ગુરુદેવસિંહના પ્રતાપે આપણને તમને સમજવા મળી. હવે કર્તવ્ય એટલું છે કે ગુરુદેવસિંહ જે માર્ગે લઈ જાય છે એ માર્ગે કેવી રીતે આગળ વધે. ભાવના બધાની એક જ છે કે આત્માની અનુભૂતિ થાય. આત્માની અનુભૂતિ થાય એના માટેનો માર્ગ એ છે કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા. અનુભૂતિ કરવું એ અનુભૂતિનું લક્ષ્ય છે અને અનુભૂતિના રસ્તે ચૈતન્યનું લક્ષ્ય થઈ શકતું નથી. એ વાત 114 નંબરના બોલમાં પૂછે ગુરુદેવજી ફરમાવે છે દ્રષ્ટિના નિદાનની અંદરમાં. કેમ કે દ્રષ્ટિ એ જ નિદાન છે, દ્રષ્ટિ એ જ સંપત્તિ છે. અને પૂછે ગુરુદેવજી આપણને દ્રવ્ય દ્રષ્ટિ આપી છે. એ દ્રવ્ય દ્રષ્ટિની અંદરમાં જે વસ્તુની વ્યવસ્થાને સમજીએ તેમ કે તે ચૈતન્યના લક્ષ વગર જે કંઈ કર્યું તે બધું સત્યથી વિપરીત હોય. તેના લક્ષ વિના, ચૈતન્યના લક્ષ વિના જે કંઈ કર્યું, જે કંઈની અંદરમાં હું પરમાત્મા જેવો વિકલ્પ લઈ ગયો, હું પરમાત્મા જેવું ચિંતન લઈ ગયો, ભોજન લઈ ગયો, ચૈતન્યના લક્ષ વગર જે કાંઈ પણ કાંઈ કર્યું તે બધું સત્યથી વિપરીત. આપણને એમ થતું હોય છે કે આપણે ચિંતન કરીએ છીએ, મનન કરીએ છીએ, ભોજન કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, પણ એ જો ચૈતન્યના લક્ષ વિના જો કરવામાં આવ્યું હોય તે બધું સત્યથી વિપરીત છે. માત્ર સુભાવનો ઢગલો છે એના જે વિશેષ કાંઈ છે. જેને સંસારથી અનાધિકારથી ચોટેલો હતો તે સંસારથી છૂટે છે અને દેવશાસ્ત્ર ગુરુને છૂટે છે. તો ગાંધીજી સાહેબ એમ કહે છે કે પ્રભુ દેવશાસ્ત્ર ગુરુથી હટી ગયા અને નિષ્ધાત્માને છૂટી. તો છૂટવાનું અહીંયા છે, દ્રષ્ટિ અહીંયા લેવાની છે, લક્ષ સુધાત્માનું કરવાનું છે. સુગાંધીજી સાહેબ તો ત્યાં સુધી કહે છે કે સાચા દેવશાસ્ત્ર ગુરુ સ્વભાવથી અનાયાસન છે. સ્વભાવથી જોવામાં આવે તો સાચા વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ એ એને અનાયતન કહે છે. જગતની સમજણ છે એ આયતન છે, વ્યવહાર એ આયતન છે. સ્વભાવથી જોઈએ, નિશ્ચયથી જોઈએ, વસ્તુ વ્યવસ્થાથી જોઈએ તો એ અનાયતન છે. આવું લાગે છે ક્યારેક દેવશાસ્ત્ર ગુરુની પાસે આપણે રહીએ છીએ, એના સાનિધ્યની અંદરમાં આત્માની વાત સાંભળીએ છીએ, એનાથી મારું હિત નહીં. હિત તો થશે ચૈતન્યના લક્ષ. ક્યારે પણ ચૈતન્યના લક્ષથી કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે ફળની અપેક્ષા વિના, કારણ કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે, એ ફળ છે. આ દિવસ સુધી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન માટે કોઈ મહેનત કરી હોય અને સમ્યક દર્શન થયું હોય એવું અનાદિ અનંત કાળમાં એક પણ કિસ્સો બન્યો નથી, બનતો નથી અને બનવાનો નથી. કે ફળ હંમેશા મફતમાં જ મળતું હોય. બીજ રોપવાની અંદરમાં મહેનત હોય, સિંચન હોય, પાણી હોય, ખાદ હોય, પણ એમાં જયારે ફળ ફૂલ પાકે છે ત્યારે શું મહેનત છે? તે દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ અને મોક્ષ એ ફળ છે. બધું તેનું ફળ છે કે ચૈતન્યનું લક્ષ કરે, હું શુદ્ધાત્મા છું એવું સમજે, હું શુદ્ધાત્મા છું એવો નિર્ણય કરે, સ્વાનુભવથી નિર્ણય કરે, ભાવકૃત જ્ઞાનથી નિર્ણય કરે, સ્વસંવેદન જ્ઞાનથી નિર્ણય કરે, એ શ્રુત કેવળ પરમાત્મા છે. ગુરુદેવશ્રીએ કહેવામાં કંઈ જ બાકી નથી રહેતું. આપણે ભગવાન આત્મા ત્રિકાળ નિરાવરણ વસ્તુ છે અને ચાર ભાવ જે છે ઉદય સંસ્કાર સમનિષ્ઠાઈ એ સાવરણ ભાવ છે, કર્મકૃત ભાવ છે, કર્મ સાપેક્ષ ભાવ છે, કર્મના સદભાવની કે કર્મના અભાવની અપેક્ષા રાખવાવાળા ભાવો છે. તે મારી વસ્તુ નથી એવું જેને સમજાય છે. અને એક સ્થાયી ભાવ પરભાવ જણાય છે, પરદ્રવ્ય જણાય છે, પરસ્વભાવ જણાય છે અને ન્યાસી એની દ્રષ્ટિ હતી. ભાવના શું હોવી જોઈએ? કે ચૈતન્યના લક્ષ બોલની શરૂઆતમાં જ જુદા તરીકે જે ચૈતન્યના લક્ષ હોય, એટલે જે પણ કાર્ય થાય છે, જેને પણ કાર્ય થાય છે એને ચૈતન્યના લક્ષથી જ થાય છે, અન્ય કોઈ વિધિએ થતા નથી. ચૈતન્યનો લક્ષ એટલે શું? દ્રષ્ટિ આમ છે અને આમ કરવી એનું નામ લક્ષ નહીં. લક્ષ એટલે હું છું, લક્ષ એટલે એકત્વ, લક્ષ એટલે અહમ, લક્ષ એટલે હું ચૈતન્ય તત્વ છું એનું નામ લક્ષ છે. આવું લક્ષને ક્યારે પણ કહેવું નથી અને હંમેશા ઉપયોગને પરાંગમુખી હટાવીને સ્વભાવ સન્મુખ લઈ જવાનો ઘણો પ્રયાસ નથી. પણ એ વિધાન જ નથી, એ વિધિ જ નથી. એ બધા વિકલ્પોની હારમાળા હોય છે. પ્રભુ વિકલ્પોનો અભાવ કરીને નિર્વિકલ્પતા પ્રગટ કરવી છે એવો ભાવ પણ જ્યાં સુધી છે ત્યાં સુધી પર્યાય દ્રષ્ટિ મૂળ દ્રષ્ટિ છે. આ વાત જીવને આ દિવસ સુધી સમજાણી નથી કે હંમેશા વિકલ્પનો અભાવ કરવાનો અને નિર્વિકલ્પતાને પ્રગટ કરવાનો પ્રયાસ ન કરે. એટલે ગુરુદેવશ્રી એમ નથી કહેતું હોય નિર્વિકલ્પતાના લક્ષ હોય, ચૈતન્યના લક્ષ હોય. બધું સત્યથી વિપરીત, સાચા માર્ગથી વિપરીત, અરિયંત પરમાત્માના માર્ગથી વિપરીત, જૈન શાસનથી વિપરીત છે. સમય જ્ઞાનની કસોટી ઉપર ચાલતા એની એકેય વાત સાચી ન નીકળે. જે ભાવે સમય જ્ઞાન થાય છે એની કસોટીએ એનો કોઈ પણ ભાવ જો ચડાવવામાં આવે તો એકેય વાત એક વાત સાચી અને એકેય વાત સાચી ન નીકળે. આ જીવની અનાદિ કાળની સ્થિતિ છે. અનંત વખત દરેકથી અનંત ગુણા વખત સ્વર્ગમાં ગયો છે તો પુણ્ય ભાવથી જ ગયો છે, પાપ ભાવથી નથી ગયો. ને એવો કોઈ પુણ્યનો ભાવ નથી જેણે ન રાખ્યો હોય, ન કર્યો હોય, ન થયું હોય. એમ છતાં આત્માની અનુભૂતિ ન થાય એનું કારણ શું છે? કારણ કે પાપ પુણ્યથી આત્માને કંઈ સંબંધ જ નથી. પાપ પુણ્યના પરિણામ એટલે પુદ્ગલના પરિણામ. હવે પુદ્ગલના પરિણામની સાથે ચેતનના શું સંબંધ હોય? અને જો કોઈ જ સંબંધ નથી તો શું સંબંધ છે? કોઈ જ સંબંધ નથી. આવી વસ્તુ વ્યવસ્થાને જાણતો નથી, આવી વસ્તુ વ્યવસ્થાને સમજતો નથી. અને સોગાની સાહેબ કહે છે, ગુરુદેવના સમયની અંદરમાં એમ કહે છે કે ઘણા લોકોએ સંસારની દુકાનદારી છોડીને શાસ્ત્રોની દુકાનદારીમાં પૂછાઈ. આ સોગાની સાહેબના 541 નંબરમાં બોલું છું. એટલે આપણને જીનેન્દ્ર શાસન મળ્યું છે, ગુરુદેવ મળ્યું છે, આત્માને ઓળખવાનું છે. તો જે વેજ્રીબેન એમ કહેતા કે પ્રભુ આ માર્ગ પંડિત થવા માટે નથી, આ માર્ગ તો આપણને જ્ઞાની થવા માટે છે. તો જ્ઞાની થવાનું વિધાન શું છે? ચૈતન્યનું જ્ઞાન. જયારે ચૈતન્યના વ્યક્તિ આત્માની વાત સાંભળે છે, ચૈતન્યના વ્યક્તિ આત્માનો વિચાર કરે છે, તેની અંદરમાં પવિત્રતા હોય છે, એની અંદરમાં નિર્વિકલતા થાય એવો અભિપ્રાય હોતો નથી, સમ્યક દર્શન થાય એવો અભિપ્રાય હોતો નથી. સમ્યક દર્શન થાય એ અભિપ્રાય હું પરમાત્મા છું, હું ચૈતન્ય છું, એવો જો એનો વિચાર ચિંતન ચાલતું હોય તો એ ચૈતન્યનું લક્ષ્ય નથી, એ પરિણામનું લક્ષ્ય, એ પરિણતિનો લક્ષ્ય, એ પરિણતિની પ્રીતિ છે. અને એ પરિણતિની પ્રીતિ મહાન નુકસાન કરતા છે, એ જીવને સમજાતું નથી. કારણ કે ગુરુદેવની સમીપમાં જે આવ્યા છે, ગુરુદેવશ્રીના સાનિધ્યમાં આવ્યા છે, એ પરથી તો જુદા પડી જાય છે. પ્રમાણની અંદરમાં આવીને પ્રમાણમાંથી નિશ્ચયને કાઢતા નથી, અને વસ્તુ પ્રમાણ સ્વરૂપ છે, ભેદાભેદ સ્વરૂપ છે, ત્યાગવાદ સ્વરૂપ છે. પ્રભુ ગુરુદેવજી એ પણ કીધું છે કે એકાંત વિના અનેકાંતનો જન્મ જ થતો નથી. દ્રષ્ટિના વિષયની અંદરમાં ત્યાગવાદનો અભાવ છે, અને અનુભૂતિની અંદરમાં ત્યાગવાદનો સદભાવ છે. વિષયમાં શું છે? ત્યાગવાદના અભાવ. એમાં શું છે? તો કે એકાંત ધ્યાય, એકાંત પરિપૂર્ણ પરમાત્મા, એકાંત ચૈતન્ય, તે હું છું, હું છું, હું છું, એવો અભિપ્રાય જ્યાં સુધી કહેવાતો નથી ત્યાં સુધી એની એકેય વાત સાચી નથી. સમ્યક જ્ઞાનની ખોટોટી છે. જો ચળાવવામાં આવે તેની એકેય વાત છે, ચૈતન્યના લક્ષ વગર હોય તો એકેય વાત એની સાચી નથી. આ વાતનો અર્થ જો સમજાતો હોય તો જીવ ચૈતન્યની મુખ્યતાથી, ચૈતન્યની સર્વસમર્પણતાથી, ચૈતન્ય માત્ર હું જ છું એવા વિશ્વાસથી, એવા અહેસાસથી, એવી સમજણથી આગળ વધી શકે. એને ચૈતન્યનો અહેસાસ નથી કે ચૈતન્ય વસ્તુ એટલે પરિપૂર્ણ વસ્તુ, પરમાત્મા વસ્તુ, એવી એને સમજણ નથી. કારણ કે એક વખત એને જો ચૈતન્ય એટલે પરિપૂર્ણ પરમાત્મા એવો જો અહેસાસ હોય તો મારે અનુભવ કરવો છે એ વાત જ ઉત્પન્ન થતી છે. અનુભવની મૂર્તિ છું, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આભાર ગોપાલ સૌને સદાકાળ જાણવામાં આવી ગયું છે. આ વસ્તુની વ્યવસ્થા છે, આ વસ્તુનો સ્વભાવ છે. પ્રભુ એક વખત વસ્તુને તું વસ્તુથી જોતો કરો પ્રભુ. જ્યાં સુધી વસ્તુને વસ્તુથી જોવામાં નથી આવતો ત્યાં સુધી એકેય વાત સાચી ન નીકળે. માટે જેને આત્મામાં અપૂર્વ ધર્મ કરવો હોય તેણે પોતાની માનેલી પૂર્વની બધી વાતો અક્ષરે અક્ષર ખોટી હતી એમ સમજીને, પોતાની બધી વાતો અક્ષરે અક્ષર વાક્ય વાક્યની અક્ષરે અક્ષર ખોટી હતી એમ સમજીને જ્ઞાનનું આખું વલણ બદલાવી નાખવું પડે. જ્ઞાન તે આત્મા એમ નહીં, જ્યાં એક આત્મા છે. અને જ્ઞાન તે આત્મા એવો ભેદ પણ કાઢીને એને વ્યવહાર સમજીને, કારણ કે અહીંયા તો જે નિશ્ચિત સુખ કેવડી છે અને વ્યવહાર સુખ કેવડીની વાત કરી છે. બાકી જે આત્માથી છે, મુમુક્ષુ છે, તો જ્ઞાન તે આત્મા એવા ભેદની અંદરમાં પણ રોકાય છે, તો એ ચૈતન્યના લક્ષ્ય છે. વાત સમજવા જેવી છે, વાત લક્ષમાં લેવા જેવી છે, વાત દ્રષ્ટિમાં લેવા જેવી છે. આજ દિવસ સુધી જીવે આ વાત દ્રષ્ટિમાં નથી લીધી, માટે અનાદિકાળથી અનંત વખત દ્રવ્યની મુનિ પણ આ લેવા છતાં પણ એ આત્મા સુધી પહોંચી નથી શકતો. અક્ષર એક્ષર ખોટી હતી એમ સમજીને આજ દિવસ સુધી જે મેં પ્રયત્ન કર્યો છે એ શૂન્ય છે. 45 વર્ષથી ગુરુદેવના પરિચય, એના ગુરુદેવને ગયા એના 41 વર્ષ, 85 વર્ષ પછી પણ જો આત્માની અનુભૂતિ ન થઈ હોય તો આજ દિવસ સુધી મેં સાંભળ્યું છે એ મોટું મીંડું છે, મોટું રસગુલ્લું છે એવું સમજીને, જે વિનશીબેન એમ કહેતા ગુરુદેવશ્રીની વાણી સાંભળીને આત્માની અનુભૂતિ ન થઈ હોય તો ગુરુદેવની પાસે જઈને એમ કે પ્રભુ છ દ્રવ્ય કોને કહેવાય, સાત તત્વ કોને કહેવાય એની મને ખબર નથી. આજ દિવસ સુધી મેં જે આત્માની વાત સાંભળી એ 80 અક્ષરનો શબ્દ આ સ્થળમાં દેસાઈની વાત સાંભળી. હું આત્મા છું એ દ્રષ્ટિએ આજ દિવસ સુધી મેં આ વાત સાંભળી નથી પ્રભુ. તો આજે હું આપની પાસે હું આત્મા છું એ દ્રષ્ટિએ વાત સાંભળવા આવ્યો છું. નય દ્રષ્ટિએ ગુરુદેવને સાંભળે, અમુક નાયક શ્રી એવા ભાવે વસ્તુને સાંભળે, અને ભગવાન આત્મા ન સમજાય એવું ત્રણ કાળમાં બની શકતું નથી. પ્રભુ માર્ગ તો અલૌકિક છે પણ સરળ છે, કારણ કે ધર્મ જે છે એ ધર્મીથી જુદો ન હોય, વસ્તુનો સ્વભાવ છે ધર્મ છે. વસ્તુનો સ્વભાવ શું છે? નાયક માત્ર વસ્તુ છે ને હું નાયક છું એ ધર્મ છે, અને આ ધર્મ પ્રગટ થવાની અંદરમાં કચ્છના ત્રણ કાળમાં હોઈ શકે નહીં. એને દ્રવ્ય સ્વભાવ પણ સમજવો જોઈએ અને પર્યાય સ્વભાવ પણ સમજવો જોઈએ. અત્યાર સુધી નવોની વિવિધતાઓ હતી, કારણ કે આત્માની અંદરમાં અનંત ગુણ છે. હવે એ એક એક ગુણને ગ્રહણ કરનારી અનંત નહીં છે, એક એક નહીં દ્વારા એક એક ગુણને ગ્રહણ કરી શકાય. તો શું થાય છે? ગુણથી આત્માને જોવે તો ખંડ ખંડ થઈ જાય, આત્માનો નાશ થઈ જાય. 270 ગુરુદેવશ્રીના 11મી વખતના પ્રવચનમાં કહે છે કે આત્માનો નાશ થઈ જાય, ખંડ ખંડ દ્રષ્ટિથી જોતા આત્માનો નાશ. દ્રષ્ટિ એટલે આત્માનો નાશ ખરેખર તો નથી થતો, એની દ્રષ્ટિમાં નાશ થાય છે. એની દ્રષ્ટિની અંદરમાં આત્મા ઉપર લક્ષ થતું નથી, એને પ્રયત્ન નથી કરાયો નથી, અનંત પ્રયત્ન કર્યા છે, પણ સમ્યક દર્શનની કસોટીએ એક પણ વાત સાચી ઉતરતી નથી. કારણ કે પર્યાયની પ્રીતિપૂર્વક એને દરેક પ્રવર્તન કર્યું છે. સમ્યક દર્શન થાય માટે હું આત્મા છું એવું ચિંતન છું. મોક્ષ માર્ગની અંદરમાં પ્રવેશ થાય માટે એને જ્ઞાની ધર્માત્માઓને હરિયન પરમાત્માને સાંભળ્યા છે, પણ એ માર્ગ જ નથી, એ વસ્તુનું વિધાન જ નથી. જે દેવશાસ્ત્ર ગુરુના અનાયતન કહેવામાં આવતા હોય એવું જ્યાં સુધી એને ન સમજાય ત્યાં સુધી સિદ્ધાર્થમાં ઉપર દ્રષ્ટિ થતી નથી. એટલે એનો અભિનય કરે એવું ન હોય, એનો પૂરેપૂરો વિનય હોય તો એનાથી મારું હિત સાથે એવી સમજણ ન હોય. કારણ કે એને સમજણમાં કાંઈ બાકી નથી. શરૂઆતના બોલોમાં પૂછે ગુરુદેવ શ્રી કહે છે કે તારે કાંઈ સમજવાનું નથી પડવું, તું તો સમજણનો પિંડ છે. સમજણના પિંડને શું સમજવાનું છે? હું પરમાત્મા છું એટલું સમજ્યો અને આખું જૈન દર્શન સમજ્યું. જ્ઞાનનું આખું વલણ બદલાવી નાખવું પડે, પણ જો પોતાની પૂર્વની વાતને ઊભી રાખે અને પૂર્વની માનેલી વાતો સાથે આ વાતને મેળવવા જાય તો અનાદિના જે ગોટા ચાલ્યા આવ્યા છે તે નીકળશે નહીં. અનાદિના ગોટા, એને ગોટા જોયા છે એનાદિના. જયારે જયારે આ દર્શન મળ્યું, તીર્થંકર પરમાત્માની વાણી મળી, ત્યારે એને ગોટા જોયા છે. એને પોતાના પક્ષ અનુસાર વસ્તુને પકડી, કોઈને વ્યવહારનો પક્ષ, કોઈને કમાણનો પક્ષ, કોઈને કોઈ ચીજનો પક્ષ, વિપક્ષથી ભેદનો પક્ષ. વિપક્ષથી વાત સાંભળીને નીકળી જાય કે ભગવાને નથી, પણ ભગવાને અભેદ આત્મા બતાવ્યો એ ક્યાં ગયો? પ્રભુ એના અનાદિના ગોટા નીકળતા જ નથી. શુદ્ધ અંતર તત્વની અંદરમાં લાલચંદભાઈ એમ કહે છે કે પ્રભુ જીવને અનાદિકાળથી શાસ્ત્રોનો અભ્યાસ ઘણો છે, શાસ્ત્રના અભ્યાસને કારણે એની અંદરમાં જેટલો દેવસ્થમની અંદરમાં ધારણામાં બધો કચરો સંગ્રહી રહ્યો છે, કચરા શબ્દનો પ્રયોગ છે, 50મી ગાથાનો પ્રયોગ છે. કારણ કે એ મૂળ વાતને ગ્રહણ જ નથી કરતો, એ જ વાતને ગ્રહણ કરે છે જેનો એનો પક્ષ છે. વ્યવહારનો પક્ષ છે તો વ્યવહારને ગ્રહણ કરે છે, ભેદનો પક્ષ છે તો ભેદને ગ્રહણ કરે છે. જ્ઞાનતે આત્માને રાગતે આત્મા એમ તો નથી માનતા ને, મેં તો જ્ઞાનતે આત્મા માનતા, વસ્તુ પ્રમાણ કરું છું તો વાત સાચી છે, પ્રમાણથી સાચી છે, નિશ્ચયથી શું છે? સમ્યક જ્ઞાનની કસોટીએ એક પણ વાત સાચી ઉતરતી નથી. આ વાત એને ચોંટ મારી દે કે પ્રભુ મેં એના અધિકારથી શું કહે, ભગવાન આત્માની વાત મેં સાંભળી જ નહીં, સમજી જ નહીં. ગુરુદેવ મને આ દિવસ સુધી ન સમજાવું, હું તો એમ સમજુ છું કે બધું મને સમજાય છે. પ્રભુ જેને બધું સમજાય છે એને કાંઈ નથી સમજાય. ભગવાન દેવ કહે છે ને જયારે હું કાંઈ જાણતો ન હતો ત્યારે મને એમ થતું હતું કે હું બધું જાણું છું, જયારે ખરેખર આત્માને જાણો ત્યારે એમ થતી કે મેં કાંઈ જ નથી. વસ્તુને જાણવાનું વિધાન અપૂર્વ છે પ્રભુ, એને એક પણ વાત વસ્તુના સ્વભાવથી સાંભળી નથી. પ્રિયને પણ પ્રિયના સ્વભાવથી જો સાંભળી લે તો પ્રિયનો પક્ષ મટી જાય, પ્રિયની દ્રષ્ટિ મટી જાય, પ્રિયનો મત મટી જાય, પ્રિયની ક્રમબદ્ધતા સમજાઈ જાય, પ્રિયની ક્રમનિયમિતતા સમજાઈ જાય. વ્યવસ્થા એવી છે કે જગત એમ કહે છે કે જેવો કર્મનો ઉદય હોય એવો ભૂલો હોય, પણ એ વ્યવસ્થા જ નથી. સૌથી પહેલી વાર તો કર્મ જળ થયું, એને કારણે ચેતનને કંઈક ભોગવવું પડે એ વાત પણ કાળમાં ખોટી. પહેલી વાત. બીજી વાત, આત્માથી વિચારવામાં આવે તો પર્યાય અનાદિ અનંત ક્રમ જ છે. કર્મનો ઉદય તો હજારો વર્ષ, લાખો વર્ષ, થોડા કોડી વર્ષ, પણ પર્યાયની વ્યવસ્થા અનાદિ અનંત નિશ્ચિત છે. જેવી એની પર્યાય થવાની છે એવું એને નિમિત્ત મળે, તેની અંદરમાં એકાકાર થાય છે, એના ભાવોનું નિમિત્ત પામીને કર્મ બંધાય. તેવી જેની જેવી યોગ્યતા છે એ પ્રમાણે કર્મ બંધાય. કર્મને કારણે એને પરિણામ ઉદયમાં આવે છે એવું નથી. આ જૈન દર્શનની મૌલિકતા, જૈન દર્શનની અલૌકિકતા એક વખત સમજાઈ જાય તો પરિણામની કરતા બુદ્ધિ મટી જાય, પરિણામની દ્રષ્ટિ મટી જાય, પરિણામનું એકત્વ મટી જાય, પરિણામમાં ફેરફાર કરવાનો અભિપ્રાય મટી જાય. કારણ કે આજ ગુરુદેવના સંતાનોને ક્રમબદ્ધ પર્યાયનો વિશ્વાસ ન હોય એવું કોઈ કાળે ભૂલી શકે. અને ક્રમબદ્ધ જો સમજે છે તો પર્યાય પોતાની દ્રષ્ટિ શા માટે કરી શકે. નિર્વિકલ્પતા થાય એ વાત તું દ્રષ્ટિમાંથી નીકળે. અને આખું મોક્ષ જગત સમય દર્શન મોક્ષ માર્ગની પાછળ જોયું છે. મોક્ષ સ્વરૂપી પરમાત્મા હું છું એ વાતને લીધું છે. એટલે કૃપાળુદેવ કીધું મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે. સિદ્ધ શિલામાં મોક્ષ છે ને તો અનંત નિગોદના જીવો પણ છે. એવું મોક્ષ અહીંયા છે. જયારે મોક્ષ સ્વરૂપી પરમાત્મા તત્વને ઓળખે છે, સમજે છે, એની ઉપર દ્રષ્ટિ જાય છે તો નિયમથી અનુભૂતિ હોય છે. આજે પણ ગુરુદેવજી કહ્યું કે સુધાર્થમાનો લક્ષ્ય એનું નામ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન. તો આ છેલ્લી વ્યવસ્થા છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ કરવાની વ્યવસ્થા નથી, વસ્તુને ચૈતન્યનું લક્ષ્ય એનું નામ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન. ચૈતન્યના લક્ષ્ય વગર જે કંઈ કર્યું બધું સત્ય થઈ રહ્યું છે. બધું આ બધું શું બાકી રહ્યું, એકેય વાત સાચી ન નીકળે એમાં શું બાકી રહ્યું છે, એકેય વાત, એક વાત એવો અમારો અભિપ્રાય તો મોક્ષ વાળમાં ગમે. એ વાત કાંઈ સાચી નથી. સમ્યક જ્ઞાનની કસોટી એ ચલાવે તો એ વાત સાચી નથી. સમ્યક જ્ઞાનની કસોટી એ જ વાત સાચી છે જે ચૈતન્યના લક્ષ પૂર્વક હોય છે. જયારે ચૈતન્યના લક્ષ પૂર્વક વસ્તુને જોવામાં આવે છે તો આત્માની અનુભૂતિ નિયમથી હોય હોય ને હોય એવું સરળ સહજ સ્વાભાવિક વિધાન છે. કયા આગ્રહ કેવી રહ્યું છે જે પોતાનો સ્વભાવ છે આગ્રહ કેવી રહ્યું છે. હું ગાયક, હવે ગાયક હું સ્વયં પોતે છું તો હવે ગાયકને ગાયક સમૂહ જોવા માટે ગાયકને કેટલી મહેનત કરી છે જ નહીં. એવું છે તું વસ્તુને વસ્તુના સ્વભાવથી નથી જોતો માટે આટલું બધું લાગે છે. વસ્તુને જોવાનું છે, વ્યવસ્થાને નહીં. વ્યવસ્થાને જાણવાની છે, સમજવાની છે, ભૂલવાની છે અને વસ્તુની સમજો. પૂર્વની માનેલી વાતો સાથે આ વાતને મેળવવા જાય તો આના વિના જે ગોટા ચાલી આવ્યા છે તે નીકળશે નહીં અને આ નવું અપૂર્વ સત્ય તને સમજાશે. કેટલી સ્પષ્ટ પરિભાષા છે, કેટલું સ્પષ્ટ આદેશ છે. આત્મા સમજાશે ક્યારે, કેવી રીતે, ચૈતન્યના લક્ષ્ય. તથા એક વિધાન છે, બીજું કોઈ વિધાન નથી. વિનાયકના લક્ષ્ય, અને લક્ષ્ય એટલે અહમ, લક્ષ્ય એટલે હું. કારણ કે અમૂર્તિક વસ્તુ છે, અમૂર્તિક વસ્તુનું લક્ષ્ય કેવી રીતે કરે, લક્ષ્ય કરનાર જ્ઞાન પણ અમૂર્તિક, એનો વિષય ભગવાન આત્મા પણ અમૂર્તિક. એમાં અહમ, એનો અહેસાસ, એનો શ્રદ્ધાન, એનો વિશ્વાસ આ દિવસ સુધી નથી. માટે સમય જતો નથી. આ તમે જોઈ લો જ્ઞાની ધર્માત્મા શ્રીમદ રાજચંદ્રજીથી લઈને ગુરુદેવ, ભેંસી બેન, સુગાનીજી સત્ય મેળવો ને આત્માની અનુભૂતિ થઈ કેટલો સમય છે. બીજું ભેંસીને 17 વર્ષ, ગુરુદેવને 33 વર્ષ. બેનને 21 વર્ષ, સોનાની જરા મહિલો અને એક પ્રવચન. છેલ્લું ને સરળ છે માટે તત્કાળ થયું કે અઘરું છે માટે તત્કાળ? પોતે પુરુષાર્થની મૂર્તિ છે, એ અનંત પુરુષાર્થ છે. પુરુષાર્થ કરવો એ નબળાઈ છે, એ નપુંસકતા છે. હું પુરુષાર્થની મૂર્તિ છું, એ અનંત પુરુષાર્થ છે. પ્રભુ વસ્તુને વસ્તુના સ્વભાવથી જોવાની ટેવ પાડી દે. જ્યાં સુધી વસ્તુને વસ્તુના સ્વભાવથી જોવાની ટેવ નહીં પડે ને, ત્યાં સુધી ભેદ જ્ઞાનની ધારા જ નહીં ઉપર. વિકલ્પની અંદરમાં પણ સાચો માર્ગ નહીં ખુલે. અને એ વિકલ્પ તો છે, એ શું છે? પુણ્યના શ્રોતા છે, ઉદ્ધરના પરિણામો છે, એનાથી ઉપયોગ ખાંડી છે. જીવને એમ લાગે છે અમે 8 કલાક સુધી જય કરીએ છીએ, ચિંતન કરીએ છીએ. તો હું દ્રવ્યલિંગી મુનિ પણ માટે 24 કલાક આ કાર્ય છે. અસંખ્ય અબજો વર્ષ સુધી ગયું છું થતા તો પણ આત્માની પ્રાપ્તિ નથી. કારણ કે અભિપ્રાયની અંદરમાં, એટીટ્યુડની અંદરમાં, ઇન્ટેન્શનની અંદરમાં તમને જોઈએ પરિણામનો રસ હતો, પરિણતિનો રસ હતો, પર્યાયની પ્રીતિ હતી. પર્યાય પ્રત્યેનો દ્વેષ નહીં, ભગવાન આત્મા પ્રત્યેનો રાગ નહીં. પર્યાયની વ્યવસ્થાને સમજીને પર્યાય ઉપરથી દ્રષ્ટિ હતા. પર્યાય પણ દ્રવ્ય છે. જગતની અંદરમાં 6 દ્રવ્ય 5 દ્રવ્ય છે, તેની પર દ્વેષ પાડે છે. પ્રશ્ન છે, તે પર્યાયની ઉપર દ્વેષ તો પ્રશ્ન નથી. પર્યાયનો અભાવ નહીં, પર્યાયનો પર્યાયમાં તદભાવ, પણ મારામાં ત્રિકાળ અભાવ, એવી જે દ્રષ્ટિ છે એની અંદરમાં ત્રિકાળ નાયકની અસ્થિની મસ્તી રહે છે. એની અસ્થિની મસ્તીનું નામ સમ્ય જ્ઞાન સમય વિધાન જ આટલું છે. એનાથી આગળ કોઈ વિધાન જ નથી, એનાથી આગળ કોઈ વિધિ જ નથી. એ અઘરું કેવી રીતે શ્રોતાને એવો પ્રશ્ન થાય કે પ્રભુ આપ જે વાત કરો છો તે વાત તો બરાબર સાચી છે, પણ તેનાથી સમાજને શું લાભ? જગત આખો સમાજને લઈને પડ્યું છે, પોતાને લઈને કોઈ નથી. જો બધે શું કહે છે, જો ભાઈ પહેલી વાત તો એ છે કે પોતે પોતાનું જોવાનું છે. સમાજનું ગમે તે થાય તેની ચિંતા છોડીને પોતે પોતાનું સંભાળવું. કેટલી ફોર્ચ્યુનેટ છે આપણે ગુરુદેવસિંહ એમ, જયારે ગુરુદેવસિંહને સારા ઇન્ડિયાથી સ્વાધ્યાય મંદિરની જગ્યા લીધી અને દેખાડી, તો ગુરુદેવસિંહ શું કીધું? મારા માટે સ્વાધ્યાય મંદિરની મારો કોઈ ભરોસો નથી. મારું તો મન કરતો કે જંગલમાં જયેલા છે. અને પછી જયારે સ્વાધ્યાય મંદિર થઈ ગયું, સ્વાધ્યાય ચાલુ છે, અમે સમાજના માટે સ્વાધ્યાય કરતા નથી. અમે અમારો સ્વાધ્યાય કરીએ છીએ, થોડોક મોટેથી કરીએ છીએ. એમાં જગતનું સહજ કલ્યાણ થવું હતું, અમારે કારણે જોઈ છે. મધદરિયે ભૂસવા થતો હોય ત્યારે સમાજની કે કુટુંબની ચિંતા કરવા નથી થતા. પણ હું દરિયામાંથી ડૂબતા કેમ બચું એ માટે ઉપાય કરે છે. પેલા પોતાને બચાવે છે, પછી કુટુંબ સમાજની વાત જ વિચારતો નથી. અત્યારે આ સમાજનો વિચાર કરીને પોતાનું જીવન વ્યતીત કરીને એકલો નુકસાનીનો ધંધો કરે. મારે કોઈને સંભળાવું, પોતાની નિસાય કહે છે સુના સુનાના ગુને પાગલ સમય. એ ભાવ એને જોવું છે કે મને સાંભળવું છું અને સંભળાવું છું, બંને પાગલ પણ છે. એવું એને કોઈ દિવસ નથી લાગતું. કેમ સંસાર સમુદ્રમાં રખડતા માંડ માંડ મનુષ્ય ભાવ મળ્યો છે ત્યારે મારા આત્માનું હિત કેમ થાય, મારો આત્મા સંસાર ભ્રમણથી કેમ છૂટે એ જ જોવાનું છે. પારકી ચિંતામાં રોકાય તો આત્મા હિત છુકાઈ જાય છે. પ્રભુ તારું ઘર સંભાળીને જતી જાય, કારણ કે આત્માની અનુભૂતિમાં તારી વારે વાર છે. એની અંદરમાં કઠિનતા મુશ્કેલ દુષ્કર કાંઈ છે નહીં. આ વાત તો પોતાનું હિત કરવાની છે. દરેક જીવ સ્વતંત્ર છે, તેથી સમાજના બીજા જીવનનું હિત થાય તો જ પોતાનું હિત થઈ શકે એવું પરાધીન પણ નથી. માટે હે જીવ, તું તારા હિતનો ઉપાય કર. માર્ગ પ્રભુ બહુ ચોખ્ખો છે, કોઈના માટે નહીં, હું બસ મારું કરું, કોઈની પાછળ વળીને જોવા જેવું નથી, પોતાનું કરી કૃપાળુદેવ કે આ વિશ્વની અંદરમાં ફરતા ક્યાંય રત્ન મળી જાય તો આટીમાં બાંધી લે છે અને એકલો બેસીને નિહાળ્યા છે, કોઈને દેખાડવા નહીં જતો કે મારી પાસે રત્ન છે તો લૂંટાઈ જાય. પ્રભુ માર્ગની પવિત્રતા એટલી અદભુત છે, એટલી અલૌકિક છે, જેની શબ્દોની અંદરમાં ભાષાની અંદરમાં વર્ણન કરવું મુશ્કેલ છે, જેને સાચી શ્રદ્ધા પ્રાપ્ત તેનું આખું અંતર કરી જાય. કોઈની પરવા નથી, કોઈ જગત શું કે છે, સુગંધી સાહેબને કોઈ કીધું કે આ કોઈ આપણે નિશ્ચય ભક્ત છે તો અપન શું છે, અપન તો તરફથી ઘટાઘટી છે, જગતથી એની દ્રષ્ટિ મટી જાય છે, યોગ તરફથી એની દ્રષ્ટિ હટી જાય છે, એક સુધાર્થના શરીરને બીજું કઈ દેખાય. એટલે કે જે વિચાર તો સમ્યક તો મત દેખો, વિકલ્પ નિર્વિકલ્પતા મત દેખો, જ્ઞાનમાં નાયક જણાય છે એવા વિકલ્પ નહીં કરો. હું નાયક માત્ર વસ્તુ છું, ચૈતન્ય માત્ર વસ્તુ છું, પરમ પારનામિક ભાવ માત્ર વસ્તુ છું, પંચમ ભાવ માત્ર વસ્તુ છું, ધ્રુવ વચન અનુપમ એવો ભગવાન આત્મા છું. આત્માને જોવાનું વિધાન ખુશ કર્યું છે, આત્માને આત્માનું જ્ઞાન થાય છે એવું પણ ન હોય. અનુભવની અંદરમાં શું થાય છે, ગુરુદેવ પ્રભુ સાહેબ આત્માની અંદરમાં આત્માનું જ્ઞાન થાય છે તો કે એમ પણ નહીં, આત્મા છે આત્માને આત્માનું જ્ઞાન પણ લેવા સુધી આત્મા થઈ ગઈ. કેટલી અદભુત વાત છે, એટલો એક અખંડ અભેદ, એક અખંડ અભેદ, એક અખંડ અભેદ, એવો એક રૂપ આત્મા જો પ્રભુ તો તરત જ પ્રાપ્ત થશે. ચૈતન્યના લક્ષ વગર બસ આટલી વાત એને સંકોચ તેના કરવા જેવી છે, ચૈતન્યના લક્ષ પૂર્વક બધી વાત સાચી છે. વિકલ્પની અંદરમાં પણ સંસ્કાર થશે, ગુરુદેવ તરીકે સ્વર્ગમાં જશે ને સમજો પામશે. તું અનુભવની ચિંતા નહીં કર, અનુભવ મૂર્તિ છે એની ચિંતા કર. તું અહીંથી નથી ચાલ્યો હોય, જે અહીંથી પ્રિયમાં ના આવતો હોય, મોક્ષમાં સિદ્ધતામાં જે આત્મા પ્રિયમાં ના આવતો હોય એને તો પ્રિયમાં લાવવાની કોશિશ કર. પર્યદ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિ જીને બદલે પર્યાય દ્રષ્ટિ નહીં સમજવું પડશે. ભાઈ પર્યાય દ્રષ્ટિ વિનાશ પછી પર્યાયની અંદરમાં શુદ્ધ ભાવ પ્રગટ કરવાનો ભાવ હોય, પર્યાયની અંદરમાં મોક્ષ પ્રગટ કરવાનો ભાવ હોય તો પણ એ વિનાશ્વર છે, પરિણામ નાશવાન છે. અને આ સુધાર્થમાં જે છે દ્રવ્ય જે છે એ જીનેશ્વર છે, એની દ્રષ્ટિ કરતા સુધાર્થમાંને જોવાનું વિધાન રહેલું છે. એ વાત આપણા મસ્તિષ્કમાં બેસાડવાની જરૂર છે. ગુરુદેવશ્રી પંચમ કાંડની અંદરમાં સિમંદર પરમાત્મા પાસે અસંખ્ય અબજો વર્ષ વાણી સાંભળીને અહીંયા આવ્યા છે, તો આપણને બધાને મોક્ષમાં લઈ જવા માટે આવ્યા છે. એટલો તો આપણો વિશ્વાસ હોવો જોઈએ કે ગુરુદેવ મળ્યા તો મોક્ષ તો રિઝર્વ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. કારણ કે પંચમ કાંડની અંદરમાં આવી સુધાર્થમાંની અદભુત અલૌકિક વાત જેને સાંભળવા મળે છે, મોક્ષનો પાત્ર હોય, ભગવાન થવાને પાત્ર હોય, અત્યંત આસન ભવ્ય હોય એને જ આ કાળે આ વાત ધ્યાનમાં પડી છે, એનો તો પ્રભુ વિશ્વાસ રાખ. પણ તારું કર્તવ્ય શું છે, ચૈતન્યનું લક્ષ સાચી તારી જવાબદારી છે, શાસનની જવાબદારી નથી. શાસન ગુરુદેવજીના પ્રતાપે અત્યંત સુરક્ષિત છે, પંચમકાળના તારી જવાબદારી ભૂલી જાય, કોઈ તારી જવાબદારી નથી, કોઈ તારી ઠેકેદારી નથી. મહાવીર પરમાત્માનું શાસન છે અને ગુરુદેવ જેવા મહાપુરુષનો ભરતસૂત્રમાં એટલે કે ગુરુદેવ પણ બીજા મહાવીર અને ગુરુદેવ પણ બીજા મહાવીર એનો આ યુગની અંદરમાં જન્મ થયો તો એ બધાનો અસંખ્ય અબજો જીવનના હિત માટે જન્મ થયો. પ્રભુ આપણને ગુરુદેવ જ્યાં લઈ જવા માંગે છે, પર્યાયની પાછળ જે પોતાનો દ્રવ્યરૂપી સમુદ્ર છે, દ્રવ્યરૂપી દુનિયા છે, દ્રવ્યરૂપી વિશ્વ છે, તે જ હું છું એવી દ્રષ્ટિ, એવું સહજ માત્ર એની અંદરમાં થાય એવી મંગળ.
હવે આપણે सद्गुरुदेव स्तुति गई
है। अहो अहो श्री सद्गुरु प्रभु करो अहो अहो प्रभु चरण करू आत्मा कौरी तो प्रभु आपियो वर तू चरणी आगे हारी वर तो प्रभु आजी दास दास हूँ दास तू तेह प्रभु नो दी शक तम जाने न बतायो ज्ञान सखी करवार उपकार रमा दीवरूप समझाइना पानो दुखन समझाइ पदनमु श्री सद्गुरु भगवन परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखदानी भगवान श्री महावीर भगवान करे अनंतानंद सिद्ध परमेश्वर भगवान साक्षात समोषण में विराजमान दिव्य गणिना दाता त्रण लोक में शासन शुभायमान सेवायम दशा ने प्राप्त सिद्धि नंदर भगवान श्री अजित दिव्य भगवान करे जीवन मान जीवन भगवान आप जिन मंदिर में उन्नत करे विराजमान अखंड साधना नतिक अखंड ज्ञान बना धारक राशि बाहुबली मुनिंद्र भगवान द्वादशांगी नित्य बोधक मोक्ष मार्ग प्रकाशक अनेक वस्तु नु स्वरूप समझावना त्यागराज इत्यादि शोभित दिवानी महातनो जय हल्का चलता सिद्ध समान शुद्ध उपयोगदारी अध्यात्म मूर्ति परम पूज्य कहान गुरु देवनो जय हो कहान गुरु धर्मरत्न ज्ञान ध्यान वैराग्य अनुपम साधक प्रथम मूर्ति भगवती महात्मनो जय हो अपूर्व अवसर आत्मा सिद्धि आदि अनुपम कृति रचयिता मोक्ष मार्ग प्रकाशक शुद्ध रत्न त्रैण प्राप्त परम कृपाणु देव आदि समस्त ज्ञानी धर्मात्माओनो जय हो सत्य सनातन स्वानुभूतिमय परम विकराल महान दिगंबर जैन धर्मनो जय हो
द्वादशांगी नित्य बोधक जिनवाणी वातनो जय।